నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురామయో మంగళము సుతమోని మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వభావాయ భవాయ సర్వభావాన్ కృపావ నిలుసమీదాత.
సమయసార్ భగవాన్ కుందకుందాచార్య రచిత సమయసార్ గాథా 44. గాథా 44 ની અંદર આપણે ત્રણ બોલ કર્યા છે, પહેલો, બીજો અને ત્રીજો. એમાં એ વાત આવી છે એને આપણે પહેલા જરા પુનરાવર્તન કરીએ અને પછી આગળ ચોથો બોલ લઈએ. સમયસાર ગાથા 44, એમાં એમ કહેવામાં આવ્યું કે જે 8 પ્રકારના ભાવ કહેવામાં આવ્યા અગાઉની 5 ગાથામાં, એવા કોઈ ભાવરૂપે જીવ નથી. એટલે અધ્યવસાન આદિ ભાવ જે છે એ બધા એ જીવ નથી, એ કોઈ જીવ નથી એમ એમાં કહેવામાં આવ્યું. અને એમાં એક પછી એક બધા ભાવને લઈ અને સમજાવવામાં આવ્યું કે એ જીવ નથી. એમાં પહેલા બોલની અંદર જે વાત આવી એ વાતને કે અધ્યવસાન જે છે એ જીવ નથી. બીજા બોલમાં એ વાત આવી કે કર્મ છે એ પણ જીવ નથી. અને ત્રીજા બોલમાં અધ્યવસાનમાં એ તીવ્ર મંદ અનુભાગ એ પણ જીવ નથી એ વાત આવી. તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતા દુરંત જે જેનો અંત દૂર છે એવા રાગરસથી ભરેલા અધ્યવસાનોની સંતતિ પણ જીવ નથી, કારણ કે તે સંતતિથી અન્ય જુદો ચૈતન્ય સ્વભાવરૂપ જીવ વેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન છે, અર્થાંત તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. બધા જ બોલમાં આ વાત લેવામાં આવી છે. કારણ તરીકે જે લેવામાં આવ્યું છે એમાં એમ જ લેવામાં આવ્યું છે કે એનાથી જુદો જે ભાવ કહેવામાં આવે, 8 પ્રકારના ભાવ, એ દરેક ભાવ કરતા જુદો ભગવાન આત્મા જ્ઞાની પુરુષોને મહાપુરુષોને અનુભવમાં આવે છે. મહાપુરુષો પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, એમને ભેદ જ્ઞાન દ્વારા એક ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા એ અને જે આ 8 પ્રકારના કારણ કયા એ જુદા અનુભવમાં આવે છે. આ વાત 8-8 બોલની સમજી લેવાની છે. એ વાત દરેક બોલમાં કહેવામાં આવી છે. અહીંયા ત્રીજા બોલમાં પણ એ જ રીતે વાત લીધી છે કે જે પહેલા પૂર્વે કહેવામાં આવ્યું હતું એ પ્રકારે એ તીવ્ર કે મંદ એવો જે અનુભવ થાય છે એવા અનુભવથી જે ભેદરૂપ થતા જેનો અંત દૂર છે એવા દુરંત રાગરસથી ભરેલા અધ્યવસાનોની સંતતિ, એટલે જે વિભાવ ભાવો એક પછી એક થાય એને અધ્યવસાનોની સંતતિ કહેવામાં આવે. અને જે રાગથી સહિત છે, રાગરસથી ભરેલા છે, એવા એ અધ્યવસાનોની સંતતિથી કોઈ બીજો આત્મા જુદો નથી એમ જે પહેલા કહેવામાં આવ્યું હતું, તો એને માટે એમ કહેવામાં આવ્યું કે ના, એમ નથી, એ અધ્યવસાનોની સંતતિ રૂપે આત્મા નથી. કારણ કે એ અધ્યવસાનોની સંતતિ એટલે એક પછી એક થતા અધ્યવસાનો, એનાથી જુદો ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાની પુરુષોને જે ભેદ જ્ઞાન કરે છે એમને અનુભવ દ્વારા સ્વયં એમને પ્રત્યક્ષ થાય છે, એટલે પ્રત્યક્ષ એમને અનુભવમાં આવે છે. એ ત્રીજો બોલ કહેવામાં આવ્યો, ત્યાં સુધી આપણે સ્વાધ્યાય થયો છે. હવે આગળ ચોથા બોલથી વાત આપણે લઈએ. ચોથો બોલ શેનો છે? નો કર્મનો બોલ છે. ચોથા બોલમાં નો કર્મની વાત આવી હતી. નો કર્મને એ એમ જાણતા હતા કે એ નો કર્મ એટલે શરીર, એ શરીર રૂપે જ જીવ છે, શરીર એ જ જીવ છે. અહીંયા એની સ્પષ્ટતા કરતા કહ્યું ચોથા બોલમાં કે નવી પુરાણી અવસ્થા આદિકના ભેદથી પ્રવર્તું જે નો કર્મ. નો કર્મ એટલે શરીર, અને શરીર નવી અને જૂની, નવી અને પુરાણી એટલે જૂની અવસ્થા. પહેલાની અવસ્થા હતી એ પુરાણી જૂની અવસ્થા, એના પછી નવી થઈ તે અવસ્થા, એમ એક પછી એક અવસ્થા રૂપે પ્રવર્તું આ શરીર એનો કર્મ. એ પણ જીવ નથી, જન્મથી અવસાન થાય ત્યાં સુધીમાં શરીરની ઘણી અવસ્થાઓ બદલાય છે, પણ એ શરીર છે તે જીવ નથી. કારણ કે શરીરથી અન્ય જુદો ચૈતન્ય સ્વભાવરૂપ જીવ ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન છે, અર્થાંત તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. તેઓ એટલે એવા ભેદ જ્ઞાનીઓ પ્રત્યક્ષ અનુભવે છે, એટલે પોતાના ચૈતન્ય સ્વભાવ ભાવરૂપ આત્માને પ્રત્યક્ષ અનુભવે છે, અને એ પ્રત્યક્ષ અનુભવમાં ક્યાંય કર્મ આવતું નથી, નો કર્મ આવતું નથી, શરીર એવા અનુભવમાં આવતું નથી. એ અનુભવ છે એ ચૈતન્ય સ્વભાવનો અનુભવ છે, ચેતનાનો અનુભવ છે, એ જ્ઞાન સ્વભાવી આત્માનો અનુભવ છે, પણ એમાં કંઈ શરીર અનુભવમાં આવતું નથી. જ્યારે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં એ જ્ઞાની મહાત્મા પોતે પોતાના સ્વરૂપ તરફ ઢળી જાય છે અને ત્યાં લીનતા કરે છે, ત્યારે જે અનુભવ થાય છે એ પોતાના સ્વભાવનો અનુભવ થાય છે, અને એ સ્વભાવ જીવના અનંત ગુણોને લીધે એવો સ્વભાવ છે, એટલે એનો જ અનુભવ થાય છે. સ્વભાવ જ્ઞાન દર્શન આનંદ સ્વરૂપ છે, એટલે એવા સ્વભાવનો અનુભવ થાય છે, પણ એ શરીરરૂપ સ્વભાવ નથી, એટલે એમાં કોઈ શરીરનો અનુભવ થતો નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં શરીરનું લક્ષ પણ છે નહીં, શરીરમાં શું ચાલી રહ્યું છે એ તરફ એમના ઉપયોગ જતા જ નથી. એમના જ્ઞાન દર્શનના ઉપયોગ તો આત્મા તરફ ઢળેલા છે, એટલે એમને એવો ચૈતન્ય સ્વભાવરૂપ જીવનો જ અનુભવ થાય છે. નો કર્મરૂપ શરીર છે એનો કોઈ અનુભવ વર્તાતો નથી, એટલે એ નો કર્મરૂપે જે શરીર રહ્યું છે એ જીવ નથી, એ જીવ નથી. એમાં અવસ્થાઓ બદલાય છે, એ બધી અવસ્થાઓ એ શરીરની છે, એ અવસ્થાઓ જીવની નથી. એ બાળપણ હોય, યુવાની હોય કે વૃદ્ધા અવસ્થા હોય, જે કંઈ થઈ રહ્યું છે એ શરીરમાં થઈ રહ્યું છે અને એને જીવ કરતો નથી. યુવાન થાય અને યુવાનમાંથી ગરડો થાય તો મોઢા ઉપર તરતલીઓ પડે, વાળ ધોળા થઈ જાય, શક્તિ ઘટી જાય, આ બધું જે કંઈ થઈ રહ્યું છે એ જીવ કરતો નથી. એ જીવનું એમાં કોઈ કરતાપણું નથી, એ ઉદગળનું કાર્ય છે, એટલે શરીરનું, નોકર્મનું, એનું પોતાનું જે કાર્ય છે એ પોતે જ એ રૂપે થાય છે, એમાં એને જીવની કંઈ જરૂર પડતી નથી. શરીરની વૃદ્ધિ થવી કે શરીરનો વિકાસ થવો કે શરીરમાં ફેરફારો થવા, એમાં આત્માનું કંઈ કર્તવ્ય નથી, આત્મા એમાં કંઈ કરતો નથી. આત્મા જો કરતો હોત તો શરીરને એ ગરડું થવા દેત નહીં. જો આત્મા એમાં કંઈ પણ કરી શકતો હોત તો એ શરીરને એવું ને એવું તાજું માજું યુવાન જ રાખત, પણ એવું તો બનતું નથી. એટલે એમાં શરીરમાં આત્માને કંઈ કરવાનું થતું નથી, એટલે એમ એ શરીરથી આત્મા તો ભિન્ન જ છે. શરીરના કાર્યો શરીરને કારણે થાય છે, આત્માના કાર્ય આત્માને કારણે થાય છે. બંને આકાશના એક જ ક્ષેત્રમાં સાથે રહ્યા છે, પણ એકબીજાના કાર્ય કરતા નથી. એકબીજા રૂપ દેખાતા હોવા છતાં પણ, એ બંને એક રૂપ થઈ ગયેલા દેખાતા હોવા છતાં પણ એમ લાગે છે કે જાણે કે શરીરમાં આત્મા જ બધું કરી રહ્યો છે, આત્મા શરીરના કાર્યો કરી રહ્યો છે એવું લાગે છે, પણ ખરેખર એમ નથી. કેમ કે બંનેના સ્વભાવ જુદા છે, બંનેના ગુણો જુદા છે. પેલું જળ છે તે જળ સ્વભાવે છે, આ ચેતન છે તે ચેતન સ્વભાવે છે. માત્ર અજ્ઞાનને કારણે, મોહને કારણે, મિથ્યાત્વને કારણે એ બંને સાથે છે તો એનું એક રૂપ પણ લાગે છે, પણ એમ છે નહીં. અને જ્ઞાની પુરુષોને એ સ્પષ્ટ અનુભવમાં આવે છે કે આ શરીર અને આત્મા એક સાથે રહ્યા છે, છતાં એ બંને તદ્દન ભિન્ન છે. અનુભવ થાય છે કે શરીરનો નથી થતો, આત્માનો અનુભવ થાય છે. આત્માનો અનુભવ ચૈતન્ય સ્વભાવરૂપ આત્માનો અનુભવ થાય છે, એ જ્ઞાન સ્વભાવરૂપ આત્માનો અનુભવ થાય છે, એ સુખરૂપ આત્માનો અનુભવ થાય છે. એમાં શરીરની કોઈ વાત આવતી નથી. એટલે એ નવકર્મથી તદ્દન ભિન્ન જુદા ચૈતન્ય સ્વભાવરૂપ એવા ભગવાન આત્માનો અનુભવ એવા જ્ઞાની પુરુષોને થાય છે. એટલે કે એ પ્રત્યક્ષ એને અનુભવે છે, પોતાના સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવે છે. માટે એ નવકર્મ છે એ પણ જીવ નથી. આત્માના સ્વભાવની વાત કરી છે, એમાં આપણે ગઈકાલે વાત લીધી હતી, એ જ વાત ફરીથી યાદ કરાવું તો ગુરુદેવે એ વાત કરી કે આત્મામાં અને કર્મમાં ઘણો ફેર છે. એ નો કર્મ હોય કે બીજા કર્મ હોય, એ બધામાં કર્મના જે વિપાક આવે છે એટલે કર્મના જે ફળ આવે છે એ પ્રમાણે જે કંઈ થાય છે એ તો બધું આકુળતા અને દુઃખ આપનારું છે. શરીરની અંદર પણ નો કર્મ છે, એમાં પણ જે કંઈ ઉદયો વર્તે છે એ ઉદયો કંઈ આનંદ આપનારા નથી. એ શરીરની જે કંઈ દશા થાય છે એ ખરેખર આત્માને કોઈ રીતે આનંદ આપે, એ સુખમાં રાખે એવી દશા થતી નથી. એની અવસ્થા જ નથી, એની પર્યાય જ નથી. એટલે કે જીવની એ પર્યાય જ નથી, એનાથી તદ્દન ભિન્ન છે. માત્ર અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે એ શરીરની પર્યાયને આત્મા પોતાની પર્યાય માની અને એ સુખી દુઃખી થાય છે, પણ ખરેખર એમ નથી. એટલે એવા જે વિપાક આવે છે એ શરીરના છે અને એ અશાંતિ આપનારા છે. જ્યારે આત્મામાં જે પાક છે, વિપાક આવે છે, એટલે આત્માના ક્ષેત્રમાં જે વસ્તુ પડી છે, જે પાકે છે, એ તો આનંદ અને શાંતિ પાકે છે, એવા શબ્દો ગુરુદેવે વાપર્યા છે. આનંદ અને શાંતિ આત્મામાંથી તો ઉત્પન્ન થાય, એમાં એ પાકે છે, બીજું કંઈ એમાં પાકતું નથી. આત્મારૂપી ખેતરમાં તો આનંદ શાંતિ સુખ નો પાક થાય છે. કર્મના જે પાક છે એ તો આકુળતા, વ્યાકુળતા અને દુઃખ સહિત છે. એટલે એ નો કર્મ અને આત્મા જુદા છે. હવે પાંચમો અહીંયા કહે છે, પાંચમો બોલ જે છે એ કર્મના ઉદયને સંબંધીનો હતો. કર્મના ઉદયને લક્ષી વાત કરી હતી, એમાં કર્મનો ઉદય છે એ જ જીવ છે એ વાત કરી હતી. એમાં પણ એ વાત હવે આગળ આવે છે, કે છે કે સમસ્ત જગતને પુણ્ય પાપ રૂપે વ્યાપતો કર્મનો વિપાક છે તે પણ જીવ નથી. કર્મનો વિપાક, કર્મ બંધાય છે, પછી એનો સ્થિતિ બનશે ત્યાં સુધી રહે છે, સ્થિતિ પૂરતી થતા કર્મ ખરી જાય છે, એટલે કે કર્મણો છૂટા પડી જાય છે. આ કર્મનું સાયકલ ચાલે છે એ સ્વાભાવિક છે. કર્મનું સાયકલ એટલે કર્મણે રજકણોનું ભેગા થઈ અને કર્મરૂપે બંધાવવું, એની સ્થિતિ હોય, જેટલો સ્થિતિ બંધ છે એટલે એટલી જ્યારે જેટલી સ્થિતિ છે ત્યાં સુધી એનું રહેવું, અને પછી એ ફળ આપી અને ખરી જવું એટલે કર્મણે રજકણો છૂટા પડી જવા, ફરી પાછા એને જીવના એવા ભાવ કર્મના નિમિત્ત મળતા ફરી કર્મણે રજકણોનું બંધાવવું એટલે કર્મ દ્રવ્ય કર્મનું બંધાવવું જળ કર્મનું, અને ફરી પાછું એ સ્થિતિ બનશે ત્યાં સુધી રહેવું અને ફરી પાછું ખરી જવું, આવું એક ચક્ર ચાલ્યા જ કરે છે. એ કર્મણે રજકણોનું એ જે ચક્ર ચાલે છે એ અનાદિનું છે, એમાં શરીરની સમીપમાં એ કર્મ બંધાય છે, એટલે એને એમ લાગે છે કે કર્મ એ એના છે, કર્મ પોતાના છે, કર્મ રૂપે જ આત્મા છે, કર્મ વિનાનો આત્મા હોય નહીં, કર્મ છે તે જ આત્મા છે, જે દેખાય છે તે બધું એને કર્મને કારણે દેખાય છે, જે અનુભવમાં આવે છે અજ્ઞાનીને એ બધું એ કર્મને કારણે અનુભવમાં આવતું છે, એને શુદ્ધ સ્વભાવનો અનુભવ કર્યો નથી, નિજ સ્વરૂપનો સ્વાદ ચાખ્યો નથી, એટલે કર્મ વિનાની દશાને એ વિચારી શકતો નથી, કર્મ વિનાની દશાની એને કલ્પના પણ આવતી નથી કે કર્મ વિનાની મુક્ત દશા કેવી હોઈ શકે. સિદ્ધ ભગવાન કર્મ વિના સિદ્ધ અવસ્થામાં છે, એ સિદ્ધની પર્યાય છે, એ અવસ્થા એ પર્યાય કેવી હોય એનો એને વિચાર પણ નથી આવતો, વિકલ્પ પણ નથી આવતો, એને એ સમજી શકે એમ નથી. જ્ઞાની પુરુષો એ વાતને સમજ્યા છે, અનુભવ સહિત એ શુદ્ધ દશા કેવી હોય એનો સ્વાદ એમણે ચાખ્યો છે, એટલે એ સમજી શકે છે. એટલે કર્મ વગરની દશા, શુદ્ધ દશા, એ જે ભગવાન આત્માનું જેવું સ્વરૂપ છે, એવા સ્વરૂપને જ્ઞાની પુરુષોએ અનુભવ્યું છે, એટલે એમને ખ્યાલ આવે છે કે આવી દશા હોય. જ્યારે આ અજ્ઞાની છે એને તો ક્યારેય એવો વિચારે નથી કર્યો કે કર્મ વિનાની દશા જીવની હોય. કર્મ ના ઉદયો આવે છે, એટલે જે ફળ મળે છે એની સાથે જોડાય છે, અને ફરી પાછા વિભાવ ભાવ થાય, આશરો થાય, નવા કર્મ બંધાય, એટલે આવું તો અનાદિનું એને ચાલ્યું આવે છે, એટલે એના સિવાય એ બીજું કંઈ વિચારી જ શકતો નથી, એના સિવાય આત્માના શુદ્ધ સ્વરૂપને વિચારી શકતો નથી, એવી એની મૂઢતા છે, એવું એનું અજ્ઞાન છે, એવો એનો પ્રમાદ છે, મોહને કારણે એ એવી અવસ્થામાં રહ્યો છે. શુભ અને અશુભ ભાવ એ કર્યા કરે છે, અને એમને એમ નવા કર્મ બાંધે છે, અને એ કર્મ છે એના સહિત જ રહ્યો છે, એટલે કર્મને જ એ પોતે એમ માને છે કે આત્મા છે, કર્મ છે એને જે આત્મા માનવા વાળો થયો છે. એટલે કર્મનો જે ઉદય આવે છે એ ઉદય વિના બીજી કોઈ કલ્પના એને નથી, એને એ જીવ માને છે. અહીંયા એમ કહે છે કે એ સમસ્ત જગતને એવા કર્મના ઉદયો, કર્મનો વિપાક છે, એટલે એ પુણ્યને પાપ રૂપે છે, એટલે એવા ફળ આવે છે, પુણ્યનું ફળ આવે છે, પુણ્યનો બંધ છે તો એનું ફળ આવે છે, અથવા તો પાપનો બંધ પડ્યો છે ને એનું ફળ આવે છે, એટલે પુણ્યને પાપને લીધે જે એને સંયોગો પ્રાપ્ત થાય છે એ સંયોગો જીવની સમીપમાં છે પણ આત્માની અંદર નથી, અને એમ થતાં એ કર્મનો વિપાક જે છે એ રીતે જગતના બધા જીવોને છે, તો સમસ્ત જગતને એ સ્પર્શે છે, સમસ્ત જગતને એ આવરી લે છે, પણ એ જીવ નથી, કારણ કે શુભાશુભ ભાવથી જુદો ચૈતન્ય સ્વભાવ રૂપ જીવ ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન છે, એટલે તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ જે ભાવ થાય છે એવા ભાવ રૂપે પુણ્ય કે પાપના બંધ થાય છે, પણ એ ભાવ ખરેખર જોવા જઈએ તો એ આત્માથી જુદો છે, કેમ કે આત્માના મૂળ સ્વરૂપમાં નથી. એ ભાવ થાય છે તો આત્માના, પણ એવી એ સમયની યોગ્યતા છે એટલે થાય છે, આત્માના સ્વરૂપમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એવા ભાવ થાય, એ વખતની એવી યોગ્યતા છે, એટલે પર્યાયમાં એ ભાવ થયા અને પછી એ ભાવ તો ચાલ્યા ગયા, એટલે એવા ભાવને એ કર્મના ઉદયના નિમિત્તે થતા ભાવ હોવાથી એવા ભાવને ભાવકનો ભાવ કહેવામાં આવ્યો. અગાઉ ગાથામાં આપણે કરી ગયા એ ભાવક ભાવ છે, શુભ કે અશુભ ભાવ એ ભાવક ભાવ છે, એ કર્મના વિપાક અને કારણે થતો ભાવ છે, એટલે એવા શુભાશુભ ભાવ રૂપે આત્મા નથી. સંકિતી જીવ એવું બરાબર અનુભવે છે, સંકિતી જીવને જ્ઞાની જીવને એવું બરાબર ખ્યાલમાં આવે છે કે આ શુભભાવ રૂપે આત્મા નથી, શુભભાવથી જુદો આત્મા છે. શુભભાવથી જુદો આત્મા ન હોય, શુભભાવથી જુદો આત્મા ન હોય અને શુભભાવ રૂપે જ હોય તો એને કર્મનો બંધ ક્યારેય મટે જ નહીં, એટલે કે સંવરની અવસ્થા થાય જ નહીં. કેમ કે શુભભાવ જે છે એ તો બંધનું કારણ છે, અને શુભભાવ રૂપે જ જો આત્મા હોય તો પછી એ સંવર ભાવે થઈ શકે જ નહીં, એટલે કર્મ રહિત તો થઈ શકે જ નહીં, એને નવા નવા કર્મ બંધાયા કરે. બીજી એક વાત છે કે શુભભાવ છે એને આત્મા અહીંયા કહેવામાં આવ્યો છે, અને એ શુભભાવનો કરતા પણ આત્મા છે એમ પણ કહેવામાં આવ્યું છે. કે શુભભાવ આત્મામાં થાય છે, આત્મા જેનો કરતા છે. હવે એ વાતનો પણ થોડો સૂક્ષ્મતાથી વિચાર કરીએ કે શુભભાવ જે છે એ આત્માનો હોઈ શકે, આત્મા એનો કરતા થઈ શકે. જો આત્મા શુભભાવનો કરતા થતો હોય, નિસ્તેજની નયની અપેક્ષાથી આપણે એનો વિચાર કરીએ છીએ અહીંયા, તો શુભભાવનો જો આત્મા કરતા થતો હોય તો પછી એ શુભભાવને કારણે એ બંધનો પણ કરતા થાય, બંધનો કરતા થાય એટલે કર્મનો પણ કરતા થાય. પણ કર્મ તો એનાથી જુદા છે, જે બંધનું કારણ છે એ શુભભાવ છે. જ્યારે આત્માનો મૂળ સ્વભાવ તો બંધ રહિત મુક્ત સ્વરૂપ છે, તો હવે એ જો બંધનો ભાવ જે છે એ જો આત્માનો હોય તો આત્મા ક્યારેય મુક્ત સ્વરૂપ પરિણમી શકે જ નહીં. ત્રીજી વાતને આપણે લઈએ તો જે વર્તમાનમાં કેટલાક લોકોની એવી માન્યતા છે કે શુભભાવ જ હોય અને શુભભાવ છે તો ધર્મનું કારણ છે, એને તમે કેમ કાઢી નાખો છો, શુભભાવ તો ધર્મનું કારણ છે. તો એને માટે જ વાત કરી છે ગુરુદેવે, બહુ સરસ સમજાવ્યું છે કે શુભભાવ જો ધર્મનું કારણ હોય તો એનો અર્થ એ થયો કે શુભભાવ દ્વારા જે બંધ પડે છે એ પણ ધર્મનું કારણ થયું, એટલે જે બંધ પડવો, ભવ કરવા, એ મુક્તિનું કારણ થયું. હવે ભવ કરવા અને મુક્ત થવું બે વસ્તુ પરસ્પર વિરોધી છે. જે બંધનું કારણ હોય એ છૂટવાનું મુક્તિનું કારણ કેવી રીતે હોય? બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ હોઈ શકે નહીં, એટલે એ ધર્મ નથી. શુભાશુભ ભાવ એ આત્માનો નથી, શુભાશુભ ભાવને આત્મા કરતો નથી, શુભાશુભ ભાવ પણ એ આત્મા પરિણમતો નથી, એનો એ કરતા થતો નથી. જ્ઞાનની જે પર્યાય આત્મામાં તરફ વળે છે, આત્માને જાણવા તરફ જે પર્યાય વળે છે, તે શુભાશુભ ભાવથી ભિન્ન પડીને આત્મામાં વળે છે. આત્મામાં જાઓ, આત્માનો અનુભવ કરો, સ્વરૂપમાં જાઓ, સ્વરૂપનું લક્ષ્ય કરો, એ બધી વાત જ્યારે કહેવામાં આવે છે અને એવો જ્યારે પુરુષાર્થ થાય છે અને જે જ્ઞાની આત્મામાં વળે છે અથવા તો જે સમ્યક દર્શન પ્રગટ કરે છે એ જે આત્મા તરફ ઢળ્યો છે, તો એ ઢળે છે ત્યારે શુભભાવને છોડીને શુદ્ધ ભાવમાં જાય છે. શુભભાવને રાખીને શુદ્ધ ભાવમાં જવાતું નથી. શુદ્ધ ભાવમાં જે જાય છે એટલે આત્માના સ્વરૂપને સ્પર્શે છે, એટલે શુદ્ધ ભાવનો એને અનુભવ થાય છે. જેવું આત્માનું સ્વરૂપ છે એવું એને અનુભવમાં આવે છે. તો એ શુભભાવને છોડીને શુદ્ધમાં જવાય છે, એમ નથી કે શુભભાવમાં રહીને શુદ્ધમાં જવાય. એટલે એ રીતે એ કર્મના વિપાકને કારણે, કર્મના વિપાકને કારણે એનું લક્ષ્ય કરતા અજ્ઞાનીને જે ભાવ થાય છે એ બધા કર્મના ઉદયને કારણે થતા રાગ છે કે દ્વેષ છે, એ પછી ભલે શુભ ભાવ હોય તો પણ એ જીવ નથી, એ જીવથી જુદા છે, અને એવું નાની પુરુષોએ અનુભવ્યું છે. ફરી પાછી વાત કરીએ એક વખત કે જે ભાવ થાય છે એ આત્માના જ છે, એમ નથી કે આત્માના નથી, એમ નથી. ક્યાંક કોઈક જગ્યાએ બીજી અપેક્ષાથી વાત કરવી હશે ત્યારે એ એમ કહેવામાં આવશે કે એ બધા ભાવ, વિભાવ ભાવ આત્માના છે અને એને લીધે થઈને એને બંધ પડે છે એમ કહેવામાં આવશે. અને અહીંયા આપણે એ વાત નથી લેવી. અહીંયા આત્માનું ત્રિકાળ જે શુદ્ધ સ્વરૂપ છે એને ભેદ જ્ઞાન કરી અને જુદું પાડવું છે. કેમ કે આ જીવ અજીવ અધિકાર છે. જીવને અજીવથી બધાથી જુદો પાડવો છે, એટલા માટે અહીંયા જે વાત લેવામાં આવી છે એમાં આ ભાવ, વિકારી ભાવ, વિભાવ ભાવ, અશુદ્ધ ભાવ અથવા તો અન્ય ભાવ, એ ભાવ આત્માના હોવા છતાં એને આત્માના કહેવા નથી. દરેક ભાવ, શુભ કે અશુભ ભાવ, ખરેખર એ આત્માનો જ ભાવ છે, છતાં પણ એને આત્માના નથી કહેતા. કેમ કે અહીંયા શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે એ જણાવવું છે, એટલે જીવને બતાવવો છે, એટલે એને જીવ શુદ્ધ સ્વરૂપ દ્વારા જણાવી શકાય, એટલે એ ભાવને આત્માના કયા નથી. જ્યાં જ્યાં દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવે, એટલે કે ક્યાં દ્રષ્ટિ કરવી, દ્રષ્ટિનો વિષય એટલે કે ક્યાં દ્રષ્ટિ કરવી, તો એ દ્રષ્ટિનો વિષય જ્યારે દર્શાવવામાં આવે ત્યારે હંમેશા આત્માના શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ નહીંથી જેવું સ્વરૂપ છે એને જ દર્શાવવામાં આવે, અને એ સિવાય એના જે વર્તમાન પર્યાયમાં જે ભાવ થતા હોય, કે વર્તમાન પર્યાય હોય કે પરના લક્ષ્ય થતા ભાવ હોય, એ બધાને એનાથી જુદા દર્શાવવામાં આવે. એના વિનાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ દ્રષ્ટિનો વિષય છે, એટલે ત્યાં એ રીતે જ દર્શાવવામાં આવે. અહીંયા પણ જીવ અજીવ અધિકાર છે, જીવને અહીંયા જુદો પાડીને બતાવવો છે, એટલે આચાર્ય ભગવાને અહીંયા જે વાત કરી છે એ રીતે છે. પણ શાસ્ત્રમાં ક્યાંક પર્યાયની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય તો ત્યાં, અથવા તો નયની મુખ્યતાથી કોઈક રીતે વાત લેવામાં આવી હોય તો એમાં બીજા નયથી, વ્યવહાર નયથી જે વાત હોય એને પણ દર્શાવવામાં આવી હોય, અને ત્યાં પર્યાયની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય તો વર્તમાન પર્યાય તારી આવી મલિન છે એમ કરી અને ધર્મનો ઉપદેશ આપવામાં આવે, વર્તમાન સ્વરૂપ તારું મલિન છે અને એને એ મલિનતાને તું દૂર કર, એમ જ્યારે ઉપદેશ આપવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે કે તને આટલા કર્મો લાગેલા છે, આ બધા કર્મ છે અને એના ફળ છે, એમ વાત થાય. પણ ત્યાં પર્યાયની મુખ્યતા કરીને જણાવવું હોય એટલા માટે એ કહેવામાં આવે છે. પણ દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ ત્રિકાળ એક સરખો રહેવા વાળો છે, જેમાં પર્યાય પણ નથી, જે ધ્રુવ છે, જે બદલાતું નથી એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એને દર્શાવવું હોય, જીવને દર્શાવવો હોય, ત્યારે એને શુદ્ધ બતાવવામાં આવે, એમાં કોઈ વસ્તુ રહી નથી. અને નિશ્ચય નહીંથી એમ જ છે, નિશ્ચય નહીં છે એ સાચો નહીં છે, સત્યાર્થ છે, એ આદરવા યોગ્ય છે, એ આશ્રય કરવા યોગ્ય છે. આપણે 11મી ગાથામાં એ વાત આવી કે નિશ્ચય નહીં છે એ જ ભૂતાર્થ છે, એ જ આદરવા યોગ્ય છે, આશ્રય કરવા યોગ્ય છે, અને નિશ્ચય નહીં દ્વારા જે આત્માનું સ્વરૂપ છે એ જ દ્રષ્ટિનો વિષય બને છે, અને એનો જ આશ્રય કરતા એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે શુદ્ધ સ્વરૂપ કેવું છે એ પણ જાણવું પડે, અને એનો જ્યારે એને દ્રષ્ટિનો વિષય જાણવો છે ત્યારે એને એવા શુદ્ધ સ્વરૂપે જ જાણવો પડે, એટલા માટે એની અંદર જે કંઈ છે એ જ દર્શાવવામાં આવે, એટલે કે એના અનંત ગુણો છે, એના અનંત ગુણો રૂપે જે સ્વભાવ છે એની જ વાત લેવામાં આવે, એના જે ગુણ નથી એની વાત એમાં આવે નહીં, એની પર્યાયની વાત એમાં આવે નહીં, એને થતા ક્ષણિક વિભાવ, વિકારી ભાવ એની વાત એમાં આવે નહીં. એટલે આ બરાબર સમજી લેવું, જ્યાં જ્યાં જે જે અપેક્ષા હોય તે અપેક્ષાને સમજીને આત્માના સ્વરૂપને લેવાનું છે. શું વાત ચાલી રહી છે એ સમજ્યા વિના, એ સમજ્યા ન હોઈએ આપણે. અને ઘણી વખત બને છે એવું કે થોડુંક વાંચ્યું હોય, કંઈક કર્યું હોય, એટલે કેટલીક વખત કેટલાક લોકોને એમ થાય, એટલે પ્રશ્નો પણ એવા પૂછી નાખે, વાત શું ચાલે છે, વિષય શું છે, શાસ્ત્ર કયું છે, કેવી જાતની ગાથા છે, એ વાત સમજાવીને આ વચમાં બોલે કે આમ પણ હોય તો છે ને, પણ કે પણ હોય છે એની ક્યાં ના છે, અહીંયા શું વાત છે, કઈ અપેક્ષા એ વાત સમજવાની છે એ સમજો ને. ઘણી વખત આવું થાય છે એટલા માટે આ વાત કરી છે. અહીંયા વાત એ ચાલે છે કે આ જુદા જુદા ભાવ રૂપે આત્મા નથી અને નિશ્ચય નહીંથી એવું જ આત્માનું સ્વરૂપ છે. કેમ કે આત્મામાં કોઈ એવા ગુણ નથી, આત્માની અંદર એવા કોઈ ગુણ નથી કે શુભ ભાવ કરાવે કે અશુભ ભાવ કરાવે, એવો કોઈ ગુણ આત્મામાં છે જ નહીં. તો પ્રશ્ન થાય કે તો પછી કેમ થાય છે? સુભાવ થાય તો છે ને, બીજો પ્રશ્ન એવો થાય? હા ભાઈ થાય છે, નથી થતા એની ના નથી, થાય છે. એ થાય છે એનું કારણ શું છે? શુદ્ધભાવ થવાનું કારણ શું છે? કેમ કે શુદ્ધ ભાવનું મહાત્મ આવ્યું નથી, શુદ્ધ ભાવનું મહાત્મ નથી આવ્યું, એટલે શુભભાવ પ્રત્યેનો રાગ રહ્યો છે, એટલે શુભભાવ કર્યા કરે છે. બીજી વાત, શુભભાવ કેમ થાય છે? તો કે જ્ઞાનીને પણ શુભભાવ થાય છે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં, પોતાના સ્વરૂપની અંદર ધ્યાનમાં નથી, નિર્વિકલ્પ ધ્યાનમાં નથી, ત્યારે એમને પણ જ્યારે ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે શુભભાવ હોય છે. પણ એ શુભભાવને, એ શુભભાવને એ આત્મામાં જવા માટેનું કારણ માનતા નથી, કે શુભભાવ દ્વારા એ મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ થાય એવું એ માનતા નથી. જ્યારે આ મિથ્યા દ્રષ્ટિ તો શુભભાવનું મહત્વ એટલું બધું લાવીને બેઠો છે કે શુભભાવ દ્વારા જ એને બધું પ્રાપ્ત થવાનું છે. એટલે એ વાત અહીંયા સમજાવવી છે કે શુભભાવ તો હોય, શુક્રવાર થાય છે તો કે એવી યોગ્યતા છે, જીવની એવી યોગ્યતા છે એટલે શુભભાવ થાય છે. શુભભાવ આવ્યા વિના રહેતો નથી, શુદ્ધમાં નથી એટલે જે બીજો ભાવ છે, અન્ય ભાવ છે, તે વિભાવ ભાવ કહીએ છીએ આપણે, એ બે પ્રકારે હોય, શુભ અથવા અશુભ ભાવ. એટલે એવો તો થવાનો ને થવાનો જ. શુદ્ધમાં એ ટકીને રહી જાય તો પછી એ બીજો ભાવ નથી આવતો. એટલે બીજો ભાવ છે એ અશુદ્ધ ભાવ કહો કે અન્ય ભાવ કહો કે વિકારી ભાવ કહો કે વિભાવ ભાવ કહો, એ બે રૂપે હોય, શુભ રૂપે અથવા તો અશુભ રૂપે. એટલે એ તો આવવાનો જ છે, એ તો હોય ને હોય જ. પણ એની તરફની શ્રદ્ધા તમારી કેવી છે? એ આત્મામાં જવાનું કારણ છે, એ ધર્મનું કારણ છે, એ મુક્તિનું કારણ છે. જો એવી માન્યતા હોય તો સમજવું કે તમે મિથ્યા દ્રષ્ટિ પ્રમાદી અજ્ઞાની છો. પણ જો તમારી માન્યતા એવી હોય કે ના, એ શુભભાવ છે, એ આવે છે કેમ કે હું શુદ્ધમાં રહી શકતો નથી માટે એવો શુભભાવ આવે છે, એટલે મારી એ વખતે એવી પુરુષાર્થની નબળાઈ છે કે જે વખતે હું મારા સ્વરૂપમાં સ્થિરતા કરી નથી શકતો અને બહારમાં છું એટલે મને એવો શુભભાવ આવે છે. પણ મારે એ શુભભાવમાં અટકીને રહેવું નથી, મારે એ શુભભાવમાં અટકવું નથી, મારે તો શુદ્ધભાવમાં જ જવું છે. આવી જો માન્યતા હોય તો તમે સમ્યક દ્રષ્ટિ છો, તમારી દ્રષ્ટિ સાચી છે. જેવી દ્રષ્ટિ ભગવાનની છે, તીર્થંકર ભગવાન કેવડી ભગવાનની, એવી તમારી એ દ્રષ્ટિ છે કે શુભભાવ દ્વારા એ ધર્મ નથી, મુક્તિની પ્રાપ્તિ નથી. તો શુભભાવ સંબંધી ઘણા પ્રવચનમાં ઘણી બધી વાત ગુરુદેવે કહી છે, ઘણું કહેવાયું છે અને એના અર્થ લોકો સમજ્યા નથી. છતાં પણ આટલા 45 વર્ષ સુધી શુભભાવને ગુરુદેવે સારી રીતે સમજાવ્યો, શુદ્ધ કરતા કઈ રીતે જુદો પડે છે સમજાવ્યું, છતાં પણ કેટલાય પ્રમાદી જેમને કોઈ અભ્યાસ કરવો નથી, સમજવું નથી, એ બધા ઊંધી વાત પકડીને બેસી ગયા કે આ તો આ કરવાની પણ ના પાડે છે, શુભની પણ ના પાડે છે. અરે કોણે ના પાડી છે? શુદ્ધભાવની તમારી કેવી શ્રદ્ધા હોવી જોઈએ એ સ્પષ્ટ કર્યું, શુભભાવ અને શુદ્ધભાવ કઈ રીતે જુદા પડે છે એ વાત સમજાવી. પણ ગુરુદેવને સમજવામાં ઘણા લોકોએ ઘણી ભૂલ કરી છે, ઘણી થાપ કાઢી છે, શાસ્ત્રના અભ્યાસ નહીં એટલે આવું થાય. તો અહીંયા એ વાત કરી, 5મા બોલની અંદર જે વાત કરી એ કર્મના ઉદયને કારણે જે વાત છે એ, અને એની આગળ પછી શુભભાવ દ્વારા જે થાય છે એ વાત આપણે લીધી. હવે આગળ લઈએ આપણે 6ઠો બોલ છે. 6ઠો બોલ છે એ કર્મના અનુભાગની વાત લીધી છે. કર્મનો અનુભાગ, અનુભાગને કારણે તીવ્રતા અને મંદપણું જે એના ઉદયમાં અનુભવમાં આવે છે એની વાત લીધી છે. કર્મનો ઉદય આવે છે તો ઉદય આવે ત્યારે તીવ્રતા કે મંદતા રૂપે હોય, અને એવું તીવ્રતા મંદતા રૂપે જે અનુભવમાં આવે છે એને આપણે સાતા અથવા અસાતા રૂપે અનુભવીએ છીએ, અથવા તો સુખ અથવા દુઃખ રૂપે અનુભવીએ છીએ. એક કર્મ ઉદયમાં આવ્યું, ખૂબ તીવ્રતાપૂર્વક બાંધ્યું હોય, અનુભાગ વધારે હોય, તો પછી જ્યારે એ ફળ આપે ત્યારે પણ એનો અનુભવ પણ એવો જ તીવ્રતાપૂર્વકનો હોય. પાપ કર્મ હોય અને એ મંદ હોય અને એવો અનુભાગ એનો હોય તો એ પાપ કર્મનો ઉદય જે આવે એ એટલો દુઃખ આપનારો, એટલી અસાતા આપનારો ન હોય. જ્યારે તીવ્રતા ઘણી હોય, અનુભાગ ઘણો હોય તો એને લીધે થઈ અને એવા તીવ્ર ઉદય આવ્યા હોય, ખૂબ અસાતા, ખૂબ દુઃખ થાય એવો અનુભવ થાય, પણ એ અનુભવવું ક્યારે થાય કે જ્યારે એ અજ્ઞાન અવસ્થામાં છે ત્યારે, એટલે પોતે પોતાના સ્વરૂપમાં ગયો જ નથી. એને તો એ અનુભવ એક રૂપે થાય, જાણે કે એ રૂપે પોતે છે એમ એકત્વ રૂપે થાય. કેમ કે એ સાતા અને અસાતાના ઉદયો જે આવે છે એ શરીર સાથે સંકળાયેલા છે, એટલે શરીર સાથેની જેટલી એકતા છે એટલું એમાં વધારે અનુભવમાં આવે. શરીર સાથે જેટલી એકત્વ બુદ્ધિ વધારે એટલા શરીરના સુખ દુઃખના અનુભવો વિશેષતાથી થાય, વધારે થાય, તીવ્રતાથી થાય. પણ શરીર પ્રત્યેનું એકત્વ ઓછું છે, શરીર પ્રત્યેથી એકત્વ ઓછું થયું છે, સમ્યક દ્રષ્ટિને જેમ ઓછું થયું હોય એમ, તો એને એ ઉદય જે આવ્યા છે એ એટલા વેદાતા નથી. અસાતાનો ઉદય હોય કે સાતાનો ઉદય એટલું એ વેદનમાં આવતું નથી. અને જે મહાજ્ઞાની છે પોતે પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે, એમને તો એવા શરીરમાં ગમે તેટલા તીવ્ર ઉદય આવ્યા હોય છતાં પણ એમને તો એનો અનુભવ હોતો જ નથી. એ તો પોતાના સ્વરૂપને જ અનુભવે છે. તો ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં જ બિરાજી ગયા છે. એટલે એમ એ જે અનુભવમાં આવે છે એને જે અજ્ઞાની છે એ તો એમ જ માને છે કે એ જ જીવ છે. સાતા અને અસાતાના જે ઉદય રૂપે વર્તે છે એની વાત અહીંયા કરતા કહે છે છઠ્ઠા બોલમાં કે સાતા અસાતા રૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્ર મંદપણારૂપ ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે પણ જીવ નથી. પેલા લોકો એને જીવ માને છે તો એને કહે છે કે એ પણ જીવ નથી, કારણ કે સુખ અને દુઃખથી જુદો, આવા પ્રકારના સુખ અને દુઃખથી જુદો ચૈતન્ય સ્વભાવ જ્ઞાનીઓને અનુભવમાં આવે છે. આ સુખ ને દુઃખ જે કયા, જે સાતા ને અસાતાની વાત કરી, એનાથી જુદા પ્રકારના સુખ રૂપે અનુભવ થાય છે એવો ભગવાન આત્મા પોતાનું નિજ સ્વરૂપ એ જ્ઞાનીને અનુભવમાં આવે છે. જે પુરુષાર્થ કરે છે સ્વરૂપમાં જવાનો એને એનો અનુભવ થાય છે. અહીંયા કહે છે કે એવો અનુભવ જ્ઞાનીને આવે છે, એવા ભેદ જ્ઞાનીઓને સ્વયં પ્રત્યક્ષપણે એ અનુભવમાં આવ્યું છે કે આ સુખ ને દુઃખ સાતા ને અસાતા જે છે એ બધા બહારના છે, એના કરતા ભગવાન આત્મા ચૈતન્ય ઘન આનંદ સ્વરૂપ એ જુદો છે. એટલે આવા સુખ દુઃખ રૂપે જે વાત કરવામાં આવી છે એ બધું પર્યાયમાં કે આત્મામાં નહીં, એ આત્માથી જુદું છે, એને જીવ કહેવાય નહીં. એ સુખ દુઃખના ભાવો જે છે એને જીવ કહેવામાં આવતું નથી, એમ એ છઠ્ઠી વાત કરવામાં આવી છે. સાતા અસાતાનો અનુભવ એ ખરેખર શું છે, એ કર્મનો વિપાક છે, કર્મનો પાક છે, એ જીવનો સ્વભાવ નથી. જીવના સ્વભાવમાં એવું કંઈ હોતું નથી, સાતા ને અસાતા ને એ બધું હોતું નથી. જીવનો સ્વભાવ તો આનંદ સ્વભાવ છે. સુખ દુઃખની ખરેખર તો એને જ્ઞાની પુરુષો કલ્પના કહે છે. સુખ દુઃખને બાહ્ય સુખ દુઃખ જે છે, પરના લક્ષ્ય થતા સુખ દુઃખ, કર્મના વિપાકને કારણે થતા જે સુખ દુઃખ, એ ખરેખર તો શું છે એને કલ્પના કહેવામાં આવે છે. એ કલ્પના છે, કેમ કે એકત્વ છે તો એ અનુભવમાં આવે છે. એકત્વ જેટલું છે એટલો એનો અનુભવ છે. મકાનમાં જે મકાનમાં રહે છે એ મકાનમાં એટલો બધો રાગ છે, એટલો બધો રાગ છે એના તરફ, એકત્વ બુદ્ધિ એટલી છે કે મારું ઘર, મારું ઘર, મારું ઘર એટલું બધું છે, તો પછી એને એમાં કંઈક જરા કમતું ડેમેજ થઈ જાય ને તો એને હાર્ટ એટેક આવી જાય, એટલું બધું દુઃખ થાય એને. એટલો બધો એ વિચલિત થઈ જાય, એટલો બધો કે એને એમાં ખૂબ દુઃખ અનુભવાય. કોઈક થોડુંક નાનું અમથું પણ જો એમાં એ ડેમેજ કરે તો એને ખૂબ દુઃખ થાય. મમત્વ છે ને એ દુઃખનું કારણ છે. હવે એમાં ખરેખર એને તો કંઈ થતું નથી, અરે એના શરીરને પણ નથી થતું, પણ મમત્વ કેટલું છે એનું. આ જે ઘર બનાવ્યું છે ખૂબ બહુ ખૂબ 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 રાગપૂર્વક, ખૂબ આસક્તિપૂર્વક એણે એમાં બધું કર્યું છે, અને એવા ઘરમાં જરાક કોઈ કમતું ડેમેજ કરી જાય તો એને કેટલો બધો દ્વેષ થઈ જાય છે. કેમ કે એને એવું અનુભવાય છે, દુઃખ અનુભવાય છે, ખૂબ દુઃખી થઈ જાય, મારું ઘર તોડી નાખ્યું, મારું ઘર ડેમેજ કરી નાખ્યું. જેને જેટલું એની સાથે મમત્વ છે એટલું એને દુઃખ અનુભવાય. જેને મમત્વ ઓછું છે કે ના આ તો પૂતગળ છે, આ બધું પૂતગળની પર્યાય, એને મારે કાંઈ સંબંધ નથી, હું તો હમણાં 2-5 વર્ષમાં અહીંથી ચાલ્યો જવાનો, હું ભગવાન આત્મા એનાથી તદ્દન ભિન્ન છું, આ શરીર સાથે મારો સંબંધ નથી તો આ મકાન સાથે મારે ક્યાંથી સંબંધ હોય? એ પૂતગળની પર્યાય જે કારણે થવાની હોય, એ કારણે જેવી થવી હોય તેવી થાય, એને મારે કોઈ સંબંધ નથી, તો એને દુઃખ એટલું નથી થતું, ક્ષણિક જરાક થાય. અને જે જ્ઞાની છે, મહાત્મા છે, એને તો કોઈ દુઃખ થતું નથી, એ તો છોડીને ચાલ્યા જાય છે, એ તો રાજપાટ છોડીને ચાલ્યા જાય છે. ઘરની ક્યાં વાત રહી, આપણે તો નાનકડા એક ઘરમાં હજી એને એની મોહ માયા મમતા આસક્તિ છોડી નથી શકતા. પેલા તો ચક્રવર્તી તો ચાલ્યા જાય છે, એવા મહેલો છોડીને ચાલ્યા જાય છે, પછી એ મહેલ પડી ગયો કે તૂટ્યો કે શું થયું એ જોવાય રહેતા નથી, એ તરફ લક્ષ્ય નથી હોતું, એને મમત્વ જ નથી કે તૂટી જાય તો એ શું, ન થાય તો એ શું, એ સારું થઈ જાય તો પણ એને કંઈ નથી, અને ખરાબ થઈ જાય તૂટી જાય તો પણ કંઈ થતું નથી. નાની પુરુષોની વાત જુદી છે પ્રભુ, એ મમત્વ જે છે એ જ બધું કારણ છે, એ બાહ્ય સુખ દુઃખનું કારણ જે છે એ એના પ્રત્યેનું મમત્વ, એકતા બુદ્ધિ, મારાપણું, એનો ભાવ છે એ જ એનું કારણ છે. કૃપાળુદેવે ઘણું સરસ રીતે કહ્યું છે કે એમના તો જીવનમાં ઘણા એવા પ્રસંગો આવે છે પ્રભુ, એમને કહ્યું છે કે આ જગત આખું સોનાનું થાય તો પણ અમારે તો તૃણવત છે, આખું જગત સોનાનું થાય તો, આવી વાત કરી દીધી. અને એક વખત હીરાની પડીકું લઈને કંઈક સાથે નીકળ્યા હતા અને સુભાગભાઈ સાથે હતા અને કંઈ વાત થઈ કે આ તમારું પેલું રહી જશે તો એમ કે ભાઈ અમારું ક્યાં છે, કે બોલો હીરામાં અમારું છે જ, અમારું તો અમારી પાસે જ છે, કે અમારું જે છે એ કંઈ ભૂલાઈ જાય એવું છે નહીં, અને જે અમારું નથી એ રહી જશે તો રહી જશે, એ અમારું નથી, આવી વાત. એટલે મમત્વ છે ને એ દુઃખનું કારણ છે. તો સાતા અસાતાનો અનુભવ તે કર્મનો પાક છે, એ જીવનો સ્વભાવ નથી. સુખદિકની કલ્પના કરવામાં આવે છે અને એ સુખદિકની કલ્પનાના ભાવને ભગવાને અજીવ કહ્યો છે, એ જીવનો ભાવ નથી. એ છે જીવની પર્યાય, એને જીવની પર્યાય છે અને એનું વેદન પણ થાય છે, એટલે સમ્યક દ્રષ્ટિ છે, એને તો બંને વેદન એક સાથે હોય છે. જો આ વાત પણ તમને કહું, બહુ સરસ વાત છે, ગુરુદેવે પણ કહી છે, ઘણા મહાપુરુષોએ કહી છે કે બે ધારા ચાલે છે. સમ્યક દ્રષ્ટિ છે, એને આત્માનું લક્ષ થયું છે, આત્મા તરફ દ્રષ્ટિ રહી છે, એટલે એને એનું સુખનું વેદન પણ છે, અને સાથે ને સાથે હજી હજી પૂર્ણ દશા પ્રગટ નથી કરી, એટલે એ જે કર્મના ઉદય આવે છે, અસાતાના ઉદય આવે છે, એને પણ વેદે છે, એ પણ એને ખ્યાલમાં આવે છે, વેદાય છે, પણ એ વેદાય છે ત્યારે એનો એ દ્રષ્ટા થઈને વેદે છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈને વેદે છે કે આ દુઃખ આવ્યું છે ને આ વેદાય છે. કોઈક વખત એમ પણ થાય કે એ વેદના સખત થતી હોય ત્યારે એનાથી ઉંકારો પણ થઈ જાય, પણ છતાંય એની શ્રદ્ધામાં શું છે કે આ જે છે દુઃખ, આ જે એ કર્મના ઉદયને કારણે જે આવ્યું છે, એનાથી હું ભગવાન આત્મા જુદો છું. અત્યારે ભલે એ ઉદયમાં આવ્યું છે અને વેદાય છે, દુઃખ થાય છે, પણ એનાથી હું ભગવાન આત્મા જુદો છું. એટલે બે ધારા એને એક સાથે ચાલે છે. અજ્ઞાનીને એમ નથી, અજ્ઞાનીને શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી, સંવેદન એને તો ક્યારેય થયું નથી, સહાનુભૂતિ થઈ નથી, એટલે એને તો માત્ર એકનું પેલું દુઃખ જ અનુભવવા આવે છે. બે વ્યક્તિ લઈએ, એક સમ્યક દ્રષ્ટિ લઈએ અને એક બીજા અજ્ઞાની લઈએ, મિથ્યા દ્રષ્ટિ લઈએ, બંનેને એક જ સરખા પ્રકારનું કેન્સરનું દુઃખ હોય, પીડા થતી હોય એક જ સરખી, તો બંનેને એ અસાતાનો અનુભવ તો સરખો જ છે, પણ છતાં પણ ફેર એ છે કે પેલાને સમ્યક દ્રષ્ટિને સાથે સાથે પોતાના સ્વરૂપનું જે જ્ઞાન ભાન થયું છે, દર્શન થયું છે, અનુભૂતિ થઈ છે, એને કારણે ત્યાં દ્રષ્ટિ રહે છે, એટલે એને એ સ્વભાવ પોતાનો શુદ્ધ છે, નિર્મળ છે, આનંદ સ્વભાવી છે, એ વાત સતત રહ્યા કરે છે. અને એ વાત એને સતત રહ્યા કરે છે ત્યારે, અને જો એમાં પણ એ વખતે જો પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યો જાય છે તો એ વખતે એને આનંદનો અનુભવ હોય છે, સુખનો અનુભવ છે, અને સાથે અસાતાનો પણ એ વખતે ઉદય વર્તે છે, તો એ પણ એને વેદે છે, અનુભવે છે, પણ પોતાથી જુદું એમ સમજી એવી શ્રદ્ધા સહિત વેદે છે. પેલા જે છે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે, એ તો માત્ર દુઃખનો જ અનુભવ કરશે, એને તો બીજી કોઈ સુખની ધારા શરૂ થઈ જ નથી. સમ્યક દ્રષ્ટિને તો એક સુખની ધારા અંદરમાં શરૂ થઈ જાય છે. આ વાત બધી અનુભવની વાતો છે, બધી જેમના અનુભવો છે એમની પાસેથી ઘણું જાણવાનું મળે છે. આપણે અત્યારે ગુરુદેવે પણ આ વાત કરી છે કે જોકે ધર્મી જીવ પણ એ દુઃખને વેદે છે, છતાં પણ એ ધર્મીને બે પ્રકારના વેદન હોય છે એમ કરીને ગુરુદેવે વાત કરી છે કે એક વેદન જે છે ધર્મીને, ધર્મી એટલે સમ્યક દ્રષ્ટિ, એને આ જે અસાતાનું કે સાતાનું જે છે એ વેદન છે, અને બીજું એને આત્મામાંથી સુખનું વેદન છે, એ આનંદને વેદે છે. અહીંયા તો વાત જીવને અજીવ બેને જુદા પાડવાની કરવી છે એટલે એમાં તો વાત એ રીતે કરવામાં આવી છે. અહીંયા એ બીજા વેદનની જે વાત જે છે, દુઃખની વેદનની વાત જે છે, એને તો આત્માથી તદ્દન ભિન્ન જ કહેવામાં આવી છે. કેમ કે આત્માના મૂળ સ્વભાવમાં નથી અને એ ટકીને રહેવાવાળી વસ્તુ નથી, એટલે એને જુદી પાડવામાં આવી છે. જેમ આત્માનો અનુભવ જે થાય છે એ તો સુખરૂપે જ થાય છે, એમાં એ અસાતાનું વેદન નથી. અસાતા જે અનુભવાય છે એ આત્મામાં અનુભવાય છે, આત્માનો અનુભવ કરતા થાય છે એમ નથી. એ અસાતા જુદી છે એટલે એ આત્માનો સ્વભાવ નથી અને આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે થઈ અને એને આસાતા કે સાતાનો અનુભવ થાય. એટલે આત્મામાં જે બાહ્ય સુખ દુઃખ જે કહેવામાં આવે છે એ કોઈ આત્મામાં નથી, આત્માના સ્વભાવમાં નથી, આત્મામાં એવો ગુણ નથી, આત્મામાં એવો કોઈ વિકાર કરે કે કરાવે કે વિકારને વેદે એવો કોઈ ગુણ નથી. એટલે આત્મામાં વિકારને વેદે એવો પણ કોઈ ગુણ નથી, એટલે સાતા અસાધારને વેદે એવો પણ આત્મામાં કોઈ ગુણ નથી. આત્માનો કોઈ ગુણ વિકૃત પણ થતો નથી. એવું નથી કે ભાઈ આત્માના અમુક ગુણ છે એ વિકૃત પણ થાય એમ પણ નથી. આત્માના ગુણ તો સમ્યકપણે જ છે. આત્મા વિકૃતપણે થાય છે તે ગુણને આધીન થઈને નહીં, પણ પર્યાયમાં પરને આધીન થઈને થાય છે, એટલે પર્યાયમાં એ વિકૃતપણે થતો દેખાય, પણ મૂળ એના સ્વરૂપમાં કોઈ વિકૃતિ આવતી નથી. આત્મામાં વિકૃતપણું જે છે એ પર્યાયમાં છે, એના મૂળ સ્વભાવમાં નથી, દ્રવ્યમાં નથી, અને એવું થવાનું કારણ એ ગુણને આધીન નથી થતો અને પર્યાયને આધીન થાય છે. એટલે એના જે ગુણ છે એને આધીન રહે આત્મા તો એને એવું કંઈ વિકૃતપણું એટલે વિભાવભાવપણું કે કંઈ થતું નથી કે દુઃખના કે સુખના બાહ્ય સુખના અનુભવ થતા નથી, પણ એ ગુણને આધીન નહીં થતા એ પર્યાયને આધીન થાય છે એટલે એને એ અનુભવમાં આવે છે. એટલે કર્મના ઉદય આવે એ વખતે જે થઈ રહ્યું છે એના તરફ લક્ષ્ય કરતા જે પર્યાય થાય છે એમાં એ અનુભવ થાય છે, એ આત્માની નહીં એ જીવની નહીં એમ અહીંયા કહેવું છે. અને એવું સ્પષ્ટ જ્ઞાની પુરુષોને અનુભવમાં આવે છે. હવે એના પછી સાતમું છે, અહીંયા શિખંડનું ઉદાહરણ આપીને જે વાત કરવામાં આવી છે તે જીવ અને કર્મ બંને મળીને જીવ છે એવી જે માન્યતા છે એના માટેનું નિરાકરણ કરતા જે વાત કરી છે એમાં કહે છે કે શિખંડની જેમ, શિખંડની વાતમાં આપણે યાદ કરીએ તો એમાં એમ વાત હતી કે દહીં અને ખાંડ બે મળેલા છે અને એ રૂપે જે શિખંડ જે છે એ અનુભવમાં આવે છે, એ રીતે આ જીવ અને કર્મ બંને મળેલા છે અને એ કર્મ અને જીવ બંને સાથે જ હોય એવું જ જીવનું સ્વરૂપ છે, એથી જુદો કોઈ જીવ કર્મ વિનાનો કોઈ જીવ અમને તો અનુભવમાં આવતો નથી એમ વાત કરવામાં આવી હતી. એ અજ્ઞાનીની માન્યતા છે, મિથ્યા દ્રષ્ટિની માન્યતા છે. ખરેખર એ શિખંડની જેમ ઉદાહરણ જે આપ્યું છે એમાં જ બરાબર સમજવાનું છે કે શિખંડની જેમ હોવા છતાં શિખંડમાં એ બંનેના સ્વાદ જુદા આવે છે. ખટાશનો સ્વાદ છે તે દહીંનો સ્વાદ છે અને મીઠાશનો સ્વાદ છે તે ખાંડનો કે સાકરનો સ્વાદ છે. અને એવું જ્યારે અનુભવમાં આવે છે તો સ્પષ્ટ થઈ જાય છે કે આ બે વસ્તુ છે, એટલે બંને વસ્તુ એના સ્વાદ જુદા જુદા આપી શકે છે એનો અર્થ જ છે કે બે જુદી જુદી વસ્તુ જ છે, એ બે વસ્તુ જુદી જ છે. એટલે ભગવાન આત્મા એ મીઠાશરૂપ છે અને એ કર્મ છે એ ખટાશરૂપ છે એમ કહી શકાય. એટલે એ બંને મળેલા નથી, બંને મળીને જીવ નથી, મીઠાશરૂપે જીવ જુદો છે. એટલે શિખંડની જેમ ઉભયાત્મકપણે બંને મળેલા જે આત્મા અને કર્મ તે બંને મળેલા પણ જીવ નથી, એ મળીને જીવ નથી પણ એમાં જીવ છે તે જુદો જ છે, કર્મ જુદું છે. કારણ કે સંપૂર્ણપણે સમસ્તપણે એનો અહીંયા અર્થ લેવાનો છે, સંપૂર્ણપણે કર્મથી જુદો આત્મા અનુભવમાં આવે છે. કર્મથી જુદો અન્ય ચૈતન્ય સ્વભાવરૂપ જીવ ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન છે, અર્થાંત તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. એટલે એ કર્મરૂપે નથી એ વાત અહીંયા કહેવામાં આવી. કર્મ એટલે કે બંને ભેગા થઈને નથી એમ કહેવામાં આવ્યું. કર્મરૂપે નથી એ તો વાત અગાઉ લીધી, પણ અહીંયા કર્મ અને જીવ એ મળીને જીવ એમ નહીં. જીવ તો જીવ જુદો જ છે, કર્મ જુદું જ છે એ વાત કરવામાં આવી. બીજી વાત એમાં એક એ છે કે એ ખાંડ અને દહીંની જે વાત કરી અને એમ શિખંડની જે વાત કરી, મળેલા છે એવું જ જીવનું સ્વરૂપ છે. પણ એ ખરેખર તો કર્મ જે બંધાયા છે એ આત્માને ક્યાં બંધાયા છે? થોડી સૂક્ષ્મતાથી વિચાર કરીએ. કર્મ સહિત છે ને એટલે એને કર્મ બંધાયા છે, એટલે એને કર્મ બંધાયા હોય એવો જ આત્મા દેખાય છે. ત્યાં થોડી વધારે સૂક્ષ્મતાથી જો વિચાર કરીએ તો એ વાત એ છે કે એમાં કર્મ બંધાયા છે તો કોને બંધાયા છે? કર્મ કર્મને કારણે બંધાયેલા છે, કર્મ કર્મને કારણે બંધાયા છે. અને એ આત્મામાં જો બંધાયા હોત તો આત્માથી એ જુદા પડે નહીં. શુદ્ધ દશા સિદ્ધ ભગવાનની જે છે એવી દશા થાય જ નહીં. એટલે અમે જે કર્મ બાંધ્યા છે એ અમારે ભોગવવા પડે એવી જે માન્યતા વર્તી રહી છે ને, એમાં ગુરુદેવે બહુ સરસ રીતે કહ્યું છે કે ભાઈ, એ કર્મનો બાંધનારો પણ તું નથી અને કર્મનો ભોગવનારો પણ તું નથી. તું એટલે ભગવાન આત્મા. ભગવાન આત્મા છે એ આત્મદ્રવ્ય એવું છે કે એમાં આઠે કર્મનો ભાવ છે. કર્મની 148 પ્રકૃતિ કહો કે 158 પ્રકૃતિ કહો, એ બધી પ્રકૃતિઓનો આત્મા દ્રવ્યમાં અભાવ છે. આત્મદ્રવ્યમાં એ કર્મની બધી પ્રકૃતિઓનો અભાવ છે. કોઈ પ્રકૃતિ આત્મામાં પડી નથી, કર્મની એક પણ પ્રકૃતિ આત્મામાં નથી. અને એવું તો સમ્યક દ્રષ્ટિને પણ આ પોતે સ્વરૂપમાં અનુભવાય છે. પોતે જ્યારે આત્મામાં જાય છે ત્યારે સમ્યક દ્રષ્ટિને પણ એવું અનુભવમાં આવે છે કે આઠ કર્મથી ભિન્ન ભગવાન આત્મા જુદો છે. દ્રવ્ય ગુણમાં તો કર્મનો અભાવ છે, એટલે આ જે દ્રવ્ય આત્મદ્રવ્ય એની અંદર તો કર્મનો અભાવ છે, કર્મનો અભાવ છે. ગુણમાં પણ એ કર્મ રહ્યા નથી. પણ એથી આગળ વધીને વધારે સ્પષ્ટતા કરીએ તો કે એ એક સમયની પર્યાય, જે એક સમયની પર્યાય કે જે પર્યાય આત્મા તરફ ઝૂકી છે, આત્મા તરફ વળી છે અને આત્માનો અનુભવ કરે છે, આત્માનું જ્ઞાન કરે છે, ત્યારે એ પર્યાયમાં પણ કર્મનો અભાવ છે, ત્યાં પણ કર્મ નથી. એટલે કર્મ અને જીવ એમ બે ભેગા મળીને જીવ જે એ માન્યતા તો તદ્દન મૂર્ખાઈ ભરેલી માન્યતા છે, મૂંઢતા છે. જ્યારે આત્માની પર્યાય એવી થાય, એટલે જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય એ વખતે એ શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય થાય તો એ એક સમયની છે. તો એવી એક સમયની નિર્મળ પર્યાયની અંદર પણ કર્મનો અભાવ છે, એમાં કોઈ કર્મ નથી. એ પર્યાયમાં કોઈ કર્મ નથી, શુદ્ધ પર્યાય છે એમાં કોઈ કર્મ નથી, કોઈ કર્મનો આશ્રય નથી, કર્મના ઉદયનો પણ આશ્રય નથી. શુદ્ધ પર્યાય જે થાય છે એમાં કોઈ કર્મના ઉદયને કારણે શુદ્ધ પર્યાય થાય છે એમ નથી. થોડી સૂક્ષ્મતાથી વિચાર કરવાનો છે. હવે તો પ્રભુ ઘણો સમય થયો, આપણે આ બધું સમજવું પડશે અને એના ઉપર મનન મંથન ચાલશે. શું વાત છે કે દ્રવ્ય અને ગુણની અંદર તો કર્મ નથી. આત્માનું દ્રવ્ય, આ જીવ દ્રવ્ય અને એના ગુણો, એમાં તો કર્મનો અભાવ છે એટલે કર્મ નથી. પણ જીવની એક સમયની શુદ્ધ નિર્મળ પર્યાય કે જે પર્યાય આત્મા તરફ ઝૂકી છે, આત્મા તરફ ઢળી છે અને જે પોતે પોતાના આત્માનો અનુભવ કરે છે, એ પર્યાયની અંદર પણ કર્મનો અભાવ છે, એમાં પણ કર્મ નથી, એમાં પણ કર્મ નથી. એટલે કર્મના ઉદયો પણ એમાં નથી, એટલે કે કર્મનો વિપાક પણ એમાં નથી. એનો બીજો અર્થ એ થયો કે કર્મના ઉદયને કારણે કે કર્મના એવા વિપાકને કારણે શુદ્ધ નિર્મળ પર્યાય નથી થતી. બીજો અર્થ એમાં એવો થાય છે, જે શુદ્ધ પર્યાય થાય છે એ કોઈ કર્મના ઉદયને કારણે નથી થતી, કર્મના ઉદયને કારણે નથી થતી, એ એના પોતાના પુરુષાર્થથી થાય છે, પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે માટે થાય છે. એટલે ભૂલે ચૂકે પણ એમ માનવું નહીં કે જયારે એવો કર્મનો ઉદય આવશે ત્યારે અમારી શુદ્ધ દશા થશે, અમારી શુદ્ધ પર્યાય થશે, સંકિત થશે, એવી મૂંઢતા કરવી નહીં. કર્મનો તો બિલકુલ અભાવ છે, દ્રવ્યમાં અભાવ છે, ગુણમાં અભાવ છે, અને શુદ્ધ પર્યાયમાં પણ કર્મનો અભાવ છે. જેનો અભાવ હોય એ પછી એ વસ્તુને પ્રાપ્ત કેવી રીતે કરાવે? જે વસ્તુ જ છે નહીં ત્યાં, કર્મ છે જ નહીં, તો પછી કર્મ શુભ ક્યાંથી એની પ્રાપ્તિ કરાવે? હજી મનમાં ઘણાને એમ છે કે શુભ કર્મ કરીએ તો શુભ કર્મ કરતા કરતા એમાંથી આગળ વધતા અધર્મ થાય. આ ભૂલ છે, એવી ઊંધી માન્યતા રાખવી નહીં. અહીંયા આગળ છે આઠમું છેલ્લું, એ કહે છે કે અર્થ ક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે પણ જીવ નથી, કારણ કે આઠ કાષ્ટના સંયોગથી ખાટલાથી જુદો જે ખાટલામાં સુનારો પુરુષ તેની જેમ કર્મ સંયોગથી જુદો અન્ય ચૈતન્ય સ્વભાવરૂપ જીવ વેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધ માન છે. પેલા આઠ કર્મની વાત લીધી એટલે આઠ કર્મ નો સંયોગ એ જીવ છે એવી જે માન્યતા અજ્ઞાની હતી એને માટે કહે છે. અને એમાં ઉદાહરણ એ લેવામાં આવ્યું કે આઠ કાષ્ટ, આઠ લાકડાનો સંયોગ થયો, આઠ લાકડાના સંયોગથી ખાટલો બન્યો, તો એ ખાટલાથી જુદો ભગવાન આત્મા છે. એટલે એ ખાટલાથી એટલે કે આઠ જે સંયોગો જે છે, સંયોગરૂપ આઠ કર્મ છે, એનાથી જુદો ભગવાન આત્મા છે. અહીંયા ઉદાહરણમાં એમ લેવામાં આવ્યું કે ખાટલામાં સુનારો એ ખાટલાથી જુદો છે, એવી રીતે એ સંયોગો એ આઠ લાકડાના થયા અને એ સંયોગોને લીધે જે બન્યો ખાટલો, એનાથી એમાં સુનારો જેમ જુદો છે એ રીતે ભગવાન આત્મા એ આઠ પ્રકારના જે કર્મોનો સંયોગ છે એનાથી જુદો છે. એ કર્મ સંયોગથી જુદો એ ભગવાન આત્મા જ્ઞાનીઓને અનુભવમાં આવે છે. આઠ કર્મ વિશે ઊંધી માન્યતાઓ અન્ય મતમાં ઘણી પ્રવર્તે છે. આઠ કર્મથી રહિત આત્મા હોય જ નહીં એવી એક માન્યતા દયાનંદ સરસ્વતીનો માર્ગ છે ને એમાં વર્તે છે, પણ એ માન્યતા ખોટી છે. આઠ કર્મ વિનાનો ભગવાન આત્મા આપણે જાણીએ છીએ સિદ્ધ છે, એ આઠ કર્મ રહિત છે. પણ એ લોકો એમ માને છે કે એક કર્મ વિનાનો તો આત્મા રહે જ નહીં, અને એમને કર્મ થોડા તો બાકી રહી જ જાય, એ કદાચ એમ કે શુદ્ધ થાય, મુક્ત થાય તો પણ પાછો ઉપર જાય ને, અમુક કર્મ બાકી રહ્યા એટલે ફરી પાછો પણ એ આવે ને, એવી બધી ઊંધી માન્યતાઓ એમની વર્તે છે. અહીંયા તો વાત સ્પષ્ટ છે કે ભગવાન આત્મા એવા કોઈ કર્મના સંયોગો સહિત નથી, આઠ પ્રકારના સંયોગોથી રહિત ભગવાન આત્મા છે અને એવો જ અનુભવમાં આવે છે. તો આજે આ અહીંયા 44મી ગાથા પૂરી થાય છે, એનો ભાવાર્થ આપણે જરા લઈએ. ચૈતન્ય સ્વભાવરૂપ જીવ એક લીટીનો છે, બરાબર સમજાઈ જાય એવો છે, અને ભાવાર્થ મનમાં વાગોળતા વાગોળતા આજનો બાકીનો સમય ગાળવાનો છે. તો કહે છે કે ચૈતન્ય સ્વભાવ ભાવ રૂપ જીવ સર્વ પરભાવોથી જુદો ભેદ જ્ઞાનીઓને અનુભવ ગોચર છે, એટલે એમને અનુભવમાં આવે છે, તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરીએ છીએ. સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે